તારીખ 30/10/1989 પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 4 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
સત્વ વિનાનું જ્ઞાન કેવી રીતે થાય? જેનું સત્વ જ ન હોય એનું જ્ઞાન કેવી રીતે થાય, અથવા સામે જ્ઞેયભૂત કોઈ ભાવ જ ન હોય, શક્તિ રૂપે કે વ્યક્તિ રૂપે એ બીજો પ્રશ્ન છે, પણ સામે કોઈ જ્ઞેયભૂત ભાવ જ ન હોય તો એનું જ્ઞાન પણ કેવી રીતે સંભવિત છે એ એમ બતાવે છે કે ભવિષ્યની પર્યાયની યોગ્યતા એનું શક્તિ પદાર્થમાં રહેલી છે. અને જે પર્યાયો ભૂતકાળની દ્રવ્યમાં વિલીન થાય છે એ તો પર્યાય ક્યાં રહે? પાણીનો તરંગ વ્યય પામીને પાણી રૂપ ન થાય તો બીજું શું થાય? એમ જીવનો પર્યાય વ્યય થઈને કોઈ બીજા દ્રવ્યમાં જાય કે એ તો પ્રશ્ન નથી. માટે એ પર્યાય જીવ થયો હતો, એ પર્યાય પોતે વ્યય થઈ ગયો, તો એ પર્યાય આ એટલી વાત જરૂર છે કે પર્યાય રૂપે તો ક્યાં શબ્દો નથી, એ શબ્દ ત્યાં પર્યાય રૂપે જ રહેવાના નથી. પરિણામિક ભાવે છે અને એ પરિણામિક ભાવે તો પરિણામિક ભાવ છે, છતાં પણ આ અપેક્ષા એ જ્ઞાન તેની યોગ્યતા આપણે સમજી શકે છે. આ વિશે ભગવત શાસ્ત્રોમાં અનેક જગ્યાએ જાહેર છે. એટલે તો કહું કે પર્યાય રૂપે ત્યાં રહેતી હોય તો અશુદ્ધતા ત્યાં રહી રહેવી જોઈએ, પણ પર્યાય રૂપે નથી. માટે પર્યાય રૂપે નથી તો પર્યાયના ધર્મનો સવાલ ઉભો થતો નથી. શુદ્ધિ શુદ્ધિ પર્યાય ધર્મ છે, એ કોઈ પારિણામિક ભાવનો ધર્મ નથી. તો જ્યારે પર્યાય જ નથી તો પછી પર્યાય ધર્મ ક્યાં ગયો એવો પ્રશ્ન ક્યાં આવ્યો? એ પ્રશ્ન રહેતો નથી. જો તત્વની સમજણ ન કરે અને માત્ર જ્ઞાનીની સેવા ભક્તિ પૂજા કરે તો તેને મોક્ષ થાય વિગતે ખુલાસો આપશે. તત્વની સમજણ શા માટે ન કરે? જ્ઞાનીના ચરણમાં ગયો તો શા માટે ગયો? તત્વ સમજવા ગયો કે ખાલી સેવા ભક્તિ કરવા ગયો? સેવા ભક્તિ તો જ્ઞાનીને શા માટે ભક્તિ કરે છે? તો પછી કોઈ રાજાને સેવા ભક્તિ કરે? જ્યારે જ્ઞાનીની સેવા ભક્તિ કરવા જાય છે તો હેતુથી જાય છે, પણ પોતાને દર્શન મળવાનો ભાગ ઘટે જ્ઞાની પ્રત્યેના પ્રમાણમાં ત્યારે એને તત્વની સમજવાની યોગ્યતા યથાર્થ આવે છે. એટલા માટે એ વાત લીધી છે કે જ્ઞાનીના ચરણમાં જવું. પરંતુ એક વાત અહીંયા ધ્યાનમાં લેવા જેવી છે કે ઓમ સંજ્ઞાએ ખાલી જવાની વાત અહીંયા નથી. ઓમ સંજ્ઞાએ ભક્તિમાં રહે અને એમને ઓમ સંજ્ઞા ના જ રહે તો કંઈ એનું ફળ ના આવે. એમ તો સમસ્તનો ઓમ સંજ્ઞાએ તીર્થંકરની ભક્તિ કરી છે, સાક્ષાત તીર્થંકરની ભક્તિ કરી છે કે જે જ્ઞાની કરતા મહાન છે, જ્ઞાની તો છદમસ્ત છે. કેવળીની ભક્તિ તીર્થંકરની કરી પણ ઉપસંજ્ઞાએ કરી, ઉપસંજ્ઞાએ કરે છે એવું તો અનુદ્વાર કર્યું છે. જ્ઞાનીનો સંયોગ પણ મેળવે છે, ભક્તિ પણ કરે છે. ઉપસંજ્ઞામાં રહેવા માટેની જ્ઞાનીની પણ આજ્ઞા નથી. જ્ઞાનીના સંઘમાં રહે તો જ્ઞાનીની પણ એ આજ્ઞા છે કે ઉપસંજ્ઞાએ રહેવું નહીં. એટલે તત્વનું જ્ઞાન કરવું, તત્વ સમજવું એ વાત એમાં આપોઆપ આવી જાય છે. જ્ઞાની પોતે જ જીવન તત્વ છે, એ તત્વ નહીં સમજવું, તત્વને સમજણ ન કરવી એવો કોઈ નિશ્ચય થોડો કરવાનો છે? પોતાનો એ નિશ્ચયથી જવાનો છે કે તત્વને સમજણ વધારે સારી રીતે કરી શકાય એટલા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ એમ વાત છે. ઉત્તર ઉત્તર સ્વરૂપ વિસ્તાર છે સમજાવે. સુતર્ક છે એમાં આખું હિતનો ન્યાય રહેલો છે, અને કુતર્કમાં આત્માના આત્માને પોતાને અહિત થાય તેવો અન્યાય રહેલો છે. આ સુતર્ક અને કુતર્ક વચ્ચેનો તફાવત છે. તર્ક તો તર્ક છે, પણ તર્ક સુતર્ક છે કે તર્ક કુતર્ક છે એનો વિવાદ સમજવા માટે અંદર મેળવણી કરવી કે મારા આત્માને હિત થવામાં આ તર્ક લાગુ પડે છે, આ તર્ક અનુસરતા આત્માને હિત થાય છે કે આ તર્કને અનુસરતા આત્માને અહિત થાય છે, એટલું અંદરની અંદર વિશેષ જ્ઞાનની અંદર વિચારતા કુતર્ક અને સુતર્કનો નિશ્ચય થઈ શકે.
એટલે કે
જીવ સ્વરૂપે નિજ આત્મ સ્વરૂપના અવલોકન પૂર્વક જે વાણી ચાલે છે તે વાણીને જીવાણી કહેવામાં આવે છે, તેને શાસ્ત્ર કહેવામાં આવે છે, તેને આગમ કહેવામાં આવે છે, અને તેથી એ બધા નાનેલા વચનો છે એ આગમ છે. અને એમાં શ્રીમદજી એ વાત સ્પષ્ટ કરે છે કે જ્ઞાનીના એક વચનમાં શું એક શબ્દમાં પણ અનંત આગમ રહેલા છે. એ વાત કેવી રીતે છે તો તે ખુલાસો પણ કરેલો છે આગળ તથા બીજા પત્રોમાં કે કોઈ એક વાત કહેતા અમારા જ્ઞાનમાં અનેક નિયમની સંધિ લાગી જાય છે અને એ બધાની સંધિપૂર્વક એ વાત ચાલે છે. એટલે કે જેને પદાર્થ દર્શન છે તેને પદાર્થ સંબંધીના અનેક ધર્મોનું જ્ઞાન વર્તે છે, એક સાથે પ્રમાણ જ્ઞાનમાં એ બધાનો સમાવેશ છે અને એ બધાના નો સરવાળો અને એ બધાના સરવાળાથી પણ રહેતું જે કથનની અંદર સંતુલન, જ્ઞાનની અંદર સંતુલન, એટલે કે બેલેન્સ ક્રિયા વગર સ્વપ્રમાણપણે જેવું જ્ઞાનમાં આવે છે તેવું જ અલ્પોક્તિ કે અતિશયોક્તિ કર્યા વિના અને તેમ છતાં આત્માને હિત થાય તે રીતે આવા અનેક સુરયોથી અને અનેક પડકારથી એ વચનો નીકળેલા હોય છે. એટલે એની અંદર અનંત આગમ રહ્યા છે.
પર્યાય દ્રષ્ટિ અથવા મિથ્યા દ્રષ્ટિ થઈ રહ્યો છે અને એને
દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ એટલે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ, પરિણામી ભાવની દ્રષ્ટિ એને અનાદિથી થતી નથી, કે જે દ્રવ્ય દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. તો એ સમ્યક દ્રષ્ટિ કરાવવા અર્થે અથવા પર્યાયનું અવલંબન છોડાવીને પારિણામિક ભાવરૂપ દ્રવ્યનું અવલંબન કરવાનું અહીંયા પ્રયોજન છે, અને એ પ્રયોજનથી અહીંયા પર્યાયને કથનચિત ભિન્ન કહેવાનો આચાર્ય મહારાજનો 320 કથામાં અભિપ્રાય છે એવું સ્પષ્ટ લાગે છે. એટલે એ ન્યાય પણ આત્માને જો પર્યાયને સ્વતંત્ર થઈ અને પર્યાયની મુખ્યતાથી એનું અવલંબન વર્તી રહ્યું છે તે ગૌણ કરાવીને જો અવલંબન છોડાવવામાં આવે તો એમાં શું ખોટું છે કે શું હૈ છે, આત્માને એ લાભનું જ કારણ છે, કોઈ નુકસાનનું કારણ નથી. અને એ રીતે અધ્યાત્મ શાસ્ત્રમાં તો પર્યાયને ગૌણ કરાવવાના અનેક ન્યાયો છે, અને એ બધા ન્યાયોમાં આ એક જ સરળ પ્રયોજન છે કે અનાદિથી આ જીવને પર્યાય દ્રષ્ટિથી પર્યાય સમાનતા અને પર્યાયની મુખ્યતા અને પર્યાયનું એકત્વ એટલી બધે વર્તી રહ્યું છે કે છોડ્યું છોડતું નથી. છોડવાની ઈચ્છા હોય તો ઈચ્છા બેકાર જાય છે, ઈચ્છા કામયાબ થતી નથી, સફળ થતી નથી. એટલે એના માટે આ બધા અનેકવિધ ન્યાયો લીધેલા છે. એટલે એ પ્રકારે એ વાત ચાલી છે બુદ્ધિના પ્રવચનમાં અને શાસ્ત્રમાં. બે દિવસ પહેલા ચર્ચામાં આવેલ કે પર્યાય સ્વતંત્ર પરિણમે છે, પર્યાયના શબ્દાર્થો પર્યાયમાં છે એમ સમજવાથી શું લાભ થાય એ ચર્ચા ચાલે. અને પ્રશ્ન ચાલ્યો એ જ ચાલ્યો કે પર્યાયની ગૌણતા કરવી અને દ્રવ્ય સ્વભાવની મુખ્યતા કરવી એ લાભ માટે એ ન્યાય ઉપયોગી છે. એક જ પ્રશ્ન પૂજ્ય ગુરુદેવ શ્રી સ્વલક્ષણ વાંચન કરવાની શિખામણ આપી છે તે વિશે વિશેષ સમજણ આપશો. આ પ્રશ્ન વાંચનકારને લખતો છે અને વાંચનકારે સ્વલક્ષ્ય વાંચન કરવાનું મૂકે છે એ વાત તો ગુરુદેવશ્રીના ઉપદેશમાં સહજ છે, કેમ કે પરલક્ષી શાસ્ત્રના ભાગમાં એમની ઘણો નિષેધ કર્યો છે. જેમ પુણ્ય ભાવના પુણ્ય તત્વનો નિષેધ કર્યો છે એમ પરલક્ષી જ્ઞાનમાં પણ એમણે બહુ જોરથી નિષેધ કર્યો છે. પરમાગમ સારમાં એના ઘણા બોલ આવે છે. એનું પરલક્ષી જ્ઞાન વાંચનકારનું આગળ વધી જાય તો નુકસાન અવશ્ય કારણ થાય, અથવા જે શ્રદ્ધા સ્મૃતિ છે એને સ્મૃતિ કરવી છે, સમ્યક કરવી છે, એવો ગુણ પ્રાપ્ત ન થાય, પુરુષાર્થ પણ ઉત્પન્ન ન થાય વગેરે અનેક અવગણ થાય છે. કેવી રીતે એ વાંચન કરવું એ સંબંધે થોડું વિચાર્યું છે. આત્મા ના એક દ્રષ્ટિકોણથી પણ કેટલાક ભાઈઓ નથી જવા ઈચ્છતા, અને એ દ્રષ્ટિકોણ અલબત્ત સારો છે, પણ છતાં પણ જ્યારે આ સંસ્થાને જરૂર છે વચનકારને ત્યારે જાઉં એવું અનુરોધ કરવાનો આવ્યો. ત્યારે પણ થોડો વિચાર આવેલો, પણ એ વખતે સમય ઓછો હતો આ મિટિંગમાં. અને એક પ્રશ્ન આવ્યો છે કે વાંચન કાર્ય સ્વલક્ષી વાંચન કેવી રીતે કરવું. તો જે સ્વલક્ષી વાંચન કરવાનો જે પદ્ધતિ છે એ પદ્ધતિથી આત્માને નુકસાન ન થાય, બલકે લાભ થાય. અને એ વાંચનના નિમિત્તે એ પદ્ધતિ જોઈ રહી હોય તો સાંભળનારને પણ એનાથી નુકસાન ન થાય, અથવા ભય લક્ષ ભાવમાં પોસાય અને કાંઈ એમાંથી અંતરલક્ષ થવાનો સંકેત મળે. તો એ સંબંધી કેટલીક વાત વિચારી છે. એમાં વાંચનમાં શાસ્ત્રમાં જે ઉપદેશ વચનો આવે છે એ ઉપદેશ વચનથી મુખ્યપણે અંતરમાં પોતાના જીવને સંબોધવા, એટલે કે વાંચન કાર્ય શ્રોતાને પોતે ઉપદેશક થઈને વાંચન આપે એવા અભિપ્રાય કે એવા ભાવથી, એવી એવા ધ્વનિથી, એવા અંડરટોનથી, એવા ઉપદેશકના મૂળમાં આવીને વાંચન, પણ અંતરમાં પોતાના જીવને એવી મુખ્યતા લક્ષમાં રાખીને વિચારીને એવા અભિપ્રાયથી ઉપદેશક વચનો વાંચનમાં લેવા. ભૂલ અને દોષોનું વર્ણન કરતા આવી ભૂલ થાય છે, આવો દોષ થાય છે, આવી ભૂલ થાય છે, એવું અનેક પ્રકારે ભિન્ન ભિન્ન પ્રકારના દોષ અને ભૂલોનું વર્ણન જ્યારે કરે ત્યારે એવી વાત લીધી કે આ જીવે પોતે પણ અનાદિકાળથી આવી જ ભૂલ કરી છે. તમે આવી ભૂલ કરી છે, ફલાણો આવો ભૂલ કરે છે, આ જીવે પણ અનાદિથી આવી જ ભૂલ કરી છે. માટે રખડતો રખડતો હજી અહીંયા સંસારમાં છે અને સંસારમાં એનો બિગડવા એવો નથી. એ રીતે આવા જ કારણને લીધે પોતે માર્ગ પામ્યો નથી, માર્ગથી વંચિત રહ્યો છે, એમ પોતાનું સ્વલક્ષ મુખ્ય રાખવું. હવે જે અનિષ્ટ માર્ગ છે આત્માને અહિતક કરી રહ્યો છે, વિરાધક કરી રહ્યો છે, એ માર્ગથી બીજાને છોડાવવા યોગ્ય છે એમ જ્યારે પોતે વાંચનમાં કહે કે આવા વિરાધક પરિણામથી સૌએ છૂટવું જોઈએ, કોઈ જીવે પણ બધા જ જીવે છૂટવું જોઈએ, કોઈ પણ જીવે છૂટવું જોઈએ, ત્યારે તેઓ માર્ગ પોતે કેમ સેવે કે લક્ષ થવું જોઈએ. આ એક જ લક્ષના વિધિવિધ પાસા છે. તો એ માર્ગ પોતે કેમ સેવે એ રીતે વિચારે, અથવા જે વાત પોતાને સારી ન લાગે, અયોગ્ય લાગે, તો જે વાત પોતાને સારી નથી લાગતી તે તમને પણ સારી નહીં લાગે, જરા વિચારશો? કોઈ દબાણ કે આગ્રહ કે એવી રીતે વાત ન કરે એ વાત કોણ થઈ કે જેથી પોતે કોઈને પરણે એવા બેસાડી દેવા માંગતો એવી શૈલી ન લેવી. પણ જે મને આ વાત સારી લાગતી નથી તમે પણ વિચારી દો છો તો તમને પણ સારી નહીં લાગે, એ જાતનો અંડરટો વાંચન કાર્ડનો રહેલા. તો કોઈ જાતનું એ મઠમાં દબાણમાં કે કોઈ પ્રેશર કરવા માંગે છે એવું ન લાગે, અને વાંચન કાર્ડમાં થોડી મધ્યસ્થ એમાં પ્રસિદ્ધ થાય છે. જે વાત અંગીકાર કરવી પડે, જે વાત અંગીકાર કરવા યોગ્ય હોય એ બાબતમાં પોતે પણ કંઈક પ્રયોગ કરે. અંગીકાર કરવા યોગ્ય વિષયનો પોતે પ્રયોગ રાખે, પોતે પ્રયોગ કરે અને આ રીતે અંગીકાર સંસ્કાર કરવા યોગ્ય છે એવી રીતે નિરૂપણ કરવાની પદ્ધતિ તો એ બહુ સારી પદ્ધતિ વાંચનની થઈ શકશે. એટલે એનો એક બીજો અર્થ એવો પણ ઘટાયો છે અહીંયા કે વક્તાએ વાંચન કાળે બિલકુલ અપરિણામી રહીને ઉપદેશાત્મક વાત કરવી યોગ્ય નથી. કે પોતાને તો કંઈ લાગે વળગે પોતાને કંઈ એમાં ત્રણથી ન હોય અને ઉપદેશ દેવામાં પરોપદેશ એ પાંડિત્યમ જેને કહે છે જગતની અંદર એવા પ્રકારથી વાતો કરે તો પણ એ વાત
સાથે
તમારા
એટલે આત્મસ્વાભાવને જીવાની અંદર થાય, પરંતુ પોતાનું આત્મહિત સૂક્ષ્મ અને બની શકે દ્રષ્ટિકોણ રાખો કે જેથી અનેક પ્રકારના સાંભળિક દોષોથી સરળતા રક્ષા પોતે આપણા રખી જાય એ જાતિના જાગૃતિ કે શિક્ષણ અને શિક્ષણ દ્રષ્ટિકોણ હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિગત આક્ષેપ તો ક્યારેય ન કરવો જોઈએ, અથવા કોઈ ખાસ વ્યક્તિને લક્ષમાં રાખવાનો નહીં કરે. વ્યક્તિગત કોઈને આક્ષેપ ન કરો, પરંતુ ખાસ વ્યક્તિને લક્ષમાં રાખવાનો પણ શાસ્ત્ર અંત ન કરે. કેમ કે આપણે શાસ્ત્ર સાથે કરવા બેઠા છીએ, તે વ્યક્તિનું ચરિત્ર તો કથા કરવા બેઠા નથી. એટલે એ રીતે કોઈ પર્ટિક્યુલર ખાસ વ્યક્તિ લક્ષ્મણ રાખવા કદી વાંચન ન કરવું જોઈએ. તે સિવાય કોઈની સાથે ન કરવી જોઈએ, કોઈ મિસ્કરી ન કરવી જોઈએ, કોઈ મનોરંજન ખાતર પણ કોઈના મનોરંજન ખાતર કે સભાના મનોરંજન ખાતર પણ સાથે મિસ્કરીના પ્રકારના કરવા નહીં હોવો જોઈએ. આત્માના હિત અહિતમાં બહુ ગંભીર વિષય છે, ચરમ ગંભીર વિષય છે. એને સમજીને વિષયની ગંભીરતા જાળવવી જોઈએ. તો આ વિષયનું બહુ ગૌરવ છે, નહીંતર આ વિષયનું ગૌરવ નહીં લાગે. તેમજ કોઈને રીતે ઈર્ષા અને પ્રકારના વાંચનકારના વાંચનને ન હોવું જોઈએ. તેમજ કોઈને કોઈ ગુપ્ત વાત હોય તો એ વાત છે આત્મસ્વાધ્યાયના વાંચનમાં કરવું એ પ્રકાર બધા નીચેની વિરોધના પ્રકાર છે જે આપણા વાંચનકારમાં ન હોવા જોઈએ. સંસ્કૃતમાં એમ થઈ શકાય છે કે શાસ્ત્રીનો જે પ્રસ્તુત વિષય હોય, જે શાસ્ત્રીઓને પૂછો બેઠા હોય, જે જાતનું જે પ્રકરણ ચાલતું હોય, એ પ્રસ્તુત પ્રકરણની અંદર એ વિષયને અનુલક્ષીને આત્મહિતની મુખ્યત્વે લક્ષમાં રાખીને જે વાંચનકાર સાધ્ય હોય છે, તો આ જે ન થવા જોઈએ એવા બધા પ્રકાર આપ્યા છે. બરાબર સામે નુકસાન પ્રશ્ન પોતાનો થયો રીતે આપે છે. પછી તમે પ્રશ્ન લખીને આપજો તેમ રીતે આપણે વિચારશો. જે પ્રશ્ન આવ્યો છે એ સામે પોતાને ઘણા ઘણી આપે છે. મોક્ષા પ્રકાશકમાં મોક્ષા પ્રકારની બાબતમાં ઘણી વસ્તુ છે જોડણી એવી કરે છે. અને આમ થોડું ઘણું એમાંથી નીકળી જાય છે. આપણે બધા માનવીના ઘરની વાત છે. પોતાની રચનાને લક્ષમાં રાખી નિવૃત્તિ ઉપયોગીને પોતાનો અંગીકાર કરવાનું મુખ્ય લક્ષ્ય રાખો કે જેથી આખો આખો બીજા અંગીકાર લખી શકે. એ સંસ્કૃતમાં અવસર છે કે આ વિષયમાં એકાગ્રત પહેલાં આપણા વાંચનકારોને જીવતી મેળવી લાવી સંગમ એ બીજું પણ અંકમાં માટે તૈયાર કરેલો છે. અને બધા વિસ્તાર છે એ ઘણી વાતો બીજું કે અંકનકારો શીખી મળવાયું જે છે અત્યારે કૃષ્ણ એક આપ્યું છે. કૃષ્ણ ભાષા ત્યાં સુધી પછી ના લેલો આપતા પ્રશ્ન છે. શ્રીમદ રાજચંદ્રજી શાસ્ત્રમાં આવે છે કે એક શક્તિને શોધીને તમે સર્વથા સમર્થન કરી દો, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જાઉં. તો આ વાક્ય ઉદ્દેશ વાક્ય છે કે સિદ્ધાંત વાક્ય છે? એનું સર્વથા અર્પણ કરવા એટલે શું? છેલ્લા પ્રશ્ન છે વિચારો કે શ્રીમદની વાત કરી છે કે એક પ્રકૃતિને શોધી લે અને સર્વભાવ અર્પણ કરી દે પછી લક્ષ્મી મળે તો મારો પ્રાપ્તિ થઈ. એટલે કે જે માર્ગ છે અનંતકાળથી પોતે અગાઉ છે એવા માર્ગ પ્રાપ્ત પ્રકૃત વિના માર્ગની પ્રાપ્તિ કોઈ રીતે સંભવિત નથી. બિના નિયમતાઓની બિના નિયમથી બહાર તે વસ્તુ સ્થિતિ છે, એ સિદ્ધાંતિક પરિસ્થિતિ છે, માટે એ સિદ્ધાંત વાક્ય પણ છે અને મનુષ્યને માટે તે અંગીકાર કરવા જેવા વાક્ય તો દિવસ વાક્ય પણ છે. વાક્યમાં બે પ્રકાર હોય છે અને ઉભયાત્મક પ્રકારે પણ વાક્ય હોય છે. એકનું સિદ્ધાંતનું વચન પણ હોય છે, દેશનું જોતનું પણ વચન હોય છે અને તે ઉદયાત્મક પણ હોય છે. આ એનું જૂનું વચન ઉદયાત્મક સિદ્ધાંતિક પણ છે અને ઉદ્દેશાત્મક છે. અને સર્વભાવ અર્પણ કરવા એટલે તે પોતાના જીવનને પોતાના કર્મને કૃતાર્થને કરવા છે. મેં જે પોતાના દેશ હતા એ દેશને સરળતાથી ખુલ્લા કરવા, સ્વીકારવા અને કાંઈ પણ ગોપવાદીમાં દેશને મારા માની લેવું, એટલે એ દેશ પતિ શકશે નિર્દોષ કરવા લૌષ બનાવવા કાંઈ છે. દુનિયામાં અત્યારે ભયંકર કેન્સરનો ગુણ છે. કોઈ પણ માણસને કેન્સર થાય તો પહેલો વિચાર શું કરે કે આ કેન્સર મટાડનાર છે, આ જગતના સહકર્મે નિયતિ ધરાવે છે કે નહીં? પાતાળમાં હોય તો પાતાળમાં ગયા તૈયાર થાય, આકાશમાં હોય તો આકાશમાં ગયા પોતે અભિપ્રાય છે તૈયાર થાય. પૃથ્વી ઉપર તો કંઈ બાકી રાખે ને, બરાબર છે? લોકો એનો અર્થ એ છે કે એક વખતના નરાંકો દીકરા પણ જીવનો અભિપ્રાય પૂરો પૂરો બચવાનો છે તો અનંત જન્મી મનથી બચવાની તક કોઈ સત્પુરુષના સમાજને મળતી હોય તો એમ કહેવામાં શું અનુચિત છે કે તારા અનંત જન્મી મરણથી બચવા માટે પોતે સત્પુરુષને શોધી લે? એ જ રીતે પોતાના અનુભવ ચૂકે છે. 194 નંબરના પ્રસંગમાં એને એ વાત કરી છે કે જ્ઞાન પ્રાપ્તિ આથી અમને થઈ હતી, ત્રણેય કાળે જ્ઞાન પ્રાપ્તિના સુગમ ઉપાય છે. આજ સર્વ આજના શાસ્ત્ર લક્ષ છે અને તેથી અમારું જણાવ્યું છે કે એક સત્પુરુષને શોધી લે અને સર્વભાવ અર્પણ કરી દે. ચાલે ગુરુના સર્વભાવ સમર્થન ન આવે તેને સત્પુરુષને શોધા નથી. ખરેખર કોઈ શૂન્ય જે મફતમાં મળી ગયા છે, જેમને એને ખબર નથી મત નથી, તેમને જો વાત કરવાનું સમર્થન નથી વર્તમાન દ્વારા વાત કરાવી તો વધારા ભૌગોલિક કરી નાખે. તેથી કરીને સમજનારા સાધક ત્રણ પ્રકારનો અભાવ કરનાર એક પ્રકારના પ્રભાવના દેશને પણ સરળતાથી શ્રી ગુરુ પાસે પ્રયત્ન પ્રયત્ન માગે
વિચાર વિશેષ કરવાની જરૂર હતી.